प्रवचन नंबर 557 तारीख 20/7/88 62 मिनिट प्रश्नोत्तरी।
आपने वंदन करो तो नमन करो तो प्रति मारे साथ आचार्य भगवान तो उपाध्याय मुनिराजो ने केटला ने केवी रीते वंदन करवा ये तो अत्यारे प्रश्न छे नहीं। आचार्य उपाध्याय ने साधु कोई अत्यारे छे साचा साधु साचा आचार्य कोई छे કપડાવાળા તો સાધુ છે જ નહીં એ તો વંદન કરવાનો પ્રશ્ન જ નથી પણ લગ્ન પીગંબર મુનિ હોય તો પણ અત્યારે જ્યાં સમ્યક દર્શન નથી ત્યાં ચારિત્ર નિવાસ ક્યાં કરવી જ્યાં અંદર ને બહાર પરિગ્રહધારી છે 24 પ્રકારના પરિગ્રહથી રહી તો મુનિરાજ 14 અંદરના અને 10 બહારના હવે એ પ્રકારનો પરિગ્રહ વિચાર નથી છે અને હજી ચર્યાનું કંઈક ઠેકાણું નહીં પોતાના માટે આહાર લેતા હો જંગલમાં રહેવું જોઈએ એને બદલે ગામમાં રહેતા હો એટલે એ કાંઈ કોઈ અત્યારે સાધુ છે નહીં એ કાંઈ પગે લાગવાનો મદદ કરવાનો એને આહાર દેવાનો કોઈ પ્રશ્ન છે બીજો પ્રશ્ન આચાર્ય ભગવંતોના ચિત્રપટો જેમ કે કુમકુમ ભગવાનનો ચિત્રપટો ફોટો હોય કે ચિત્રપટ એટલે ફોટા હોય મુનિરાજના ચિત્રપટને અને સમ્યક દ્રષ્ટિ શ્રાવકના ચિત્રપટને અને સમ્યક દ્રષ્ટિ ગ્રસ્ત આસનને ચિત્રપટને ગ્રસ્તી હોય જેમ કે શ્રીપદ રાજચંદ્રજી એ ગ્રસ્તી હતા સમ્યક દ્રષ્ટિ હતા તો કેટલા વંદન કરવા અથવા કેવી રીતે કરવા એને માત્ર જેમ આપણે સવારે ઉઠી અને માતા પિતાના પગે લાગીએ છીએ એવી રીતે કરવા કેમ કે એ પ્રતિષ્ઠિત થયેલી પ્રતિમા નથી એટલે અર્યંતને જે સિદ્ધ ભગવાનને આપણે નમસ્કાર કરીએ એ જ આપતો ન હોય એને ચિત્રપટને પ્રતિમા જેમ કે ગુરુદેવની અત્યારે છે સ્ટેચ્યુ સમજી ગઈ પ્રતિમાના કહેવાય સ્ટેચ્યુ કહેવાય એ રીતે શ્રીમંત સ્ટેચ્યુ હોય ચિત્રપટ હોય તો એક નાની છે આપણા ઉપકારી છે એના વંદન પણ આપણા હિતે માટે છે એમ જાણીને ઉભા ઉભા વગેલા બસ પછી આમ બેઠું શ્રી વધરા કે એ કાંઈ પ્રતિષ્ઠિત કરું રથાશ્રમી સમય દ્રષ્ટિ આત્માને બ્રહ્મચારી સમય દ્રષ્ટિ આત્માને તેમની પ્રત્યક્ષ હાજરીમાં કેટલા અને કેવી રીતે વંદન કરવા એમને આવી જ રીતે વંદન કરવા આવી રીતે વંદન ન કરાય પણ કોઈ આપણા ઉપકારી ગુરુ હોય અને બ્રહ્મચારી હોય જેમ કે ગુરુદેવ તો આપણે નમન કરતા હતા કે ઉપકારી અને બીજા એમાં થોડો ફેર છે કે આપણે પ્રત્યક્ષ આપણા ઉપકાર જે છે આપણું શરીર નમી પડે છે એના પર સમ્યક દ્રષ્ટિ મુનિરાજોની પ્રતિમાની સ્થાપના થાય કે નહીં સમ્યક દ્રષ્ટિ મુનિરાજ હોય એની પ્રતિમાની સ્થાપના ક્યાં ક્યાં અત્યારે થાય છે કેમ હોય છે મુનિરાજ હોય સમ્યક દ્રષ્ટિ તો એની પ્રતિમાની સ્થાપના થાય છે ગ્રંથિની નહીં મુનિરાજની હોય સમ્યક દ્રષ્ટિ ગ્રસ્ત કુટુંબવાળાની પ્રતિમાની સ્થાપના થાય પ્રતિમાની સ્થાપના ન થાય એને સ્ટેચ્યુ હોય જેમ પર્યંતની પ્રતિમાની સ્થાપના થાય અને પછી કલ્યાણ થાય વિધિસર એવી રીતે એમની પ્રતિષ્ઠા ન થાય જેમ કે આપણે ગુરુદેવની પ્રતિમા સ્ટેચ્યુ કરી એની કોઈ વિધિ કે વિધાનથી કે કોઈ આપણે પંચ કલ્યાણ કર્યા કે એવું કાંઈ નહીં બસ બિરાજમાન કે એવી રીતે શ્રીમદ રાજચંદ્રનું આશ્રમ છે ત્યાં પણ એવું એટલે એમ
સામાન્ય
આ તો તમને હું શાસ્ત્રની વિધિ પ્રમાણે કહું છું ત્યાં કોક કેમ કરે એ ચર્ચા આપણે ન થાય આપણાથી ચર્ચા ન થાય એ વ્યક્તિગત વાત છે ઠીક છે વ્યક્તિગત વાત જુદી છે આ તો સમષ્ટિગત પ્રશ્નનો ઉત્તર છે ગ્રહસ્થી જ્ઞાની હોય મુનિની પ્રતિમા થાય સમય દ્રષ્ટિ પણ ગ્રહસ્થિની પ્રતિમા ન હોય સ્ટેચ્યુ હોય એમ વાત પછી કોઈ વ્યક્તિગત ગમે તે કરતા હોય જુદી વાત છે ગમે એમ બધું ચાલે છે જગતમાં વ્યક્તિગત તો બધું ચાલે સમ્યક દ્રષ્ટિ બ્રહ્મચારી શ્રાવકની પ્રતિમાની સ્થાપના થાય કે ન થાય, પ્રતિમાની સ્થાપના ન થાય, જે થયું હોય કોઈ પણ સમ્યક દ્રષ્ટિ. આઠમો, આ આત્મા સમ્યક દ્રષ્ટિ છે કે નહીં તેનો ખ્યાલ આવી શકતો ન હોય. બીજો જીવ સમ્યક દ્રષ્ટિ છે કે નહીં એનો પોતાને ખ્યાલ આવી શકતો ન હોય, એમ છતાં તેમની વાણી વર્તન પ્રવર્તન ઘણા જ ઉચ્ચ પ્રકારના હોય અને વસ્તુ સ્વભાવ લક્ષી જણાય કે વસ્તુના સ્વભાવને લક્ષે જ પ્રતિપાદન યથાર્થ કરે છે, શાસ્ત્રને આધારે કરે છે, ગુરુ પરંપરાને આધારે કરે છે, તો તેમને કેટલા અને કેવા ભાવ વિચારી વંદન કરવા, એને જય જીનેન્દ્ર કરવા. અને શાસ્ત્રના આધારે અને આત્માલક્ષી પ્રવર્તન હોય તો સાંભળવું તો સ્વાધ્યાય છે, તો સ્વાધ્યાય છે. કારણ કે બીજો જીવ સમ્યક દ્રષ્ટિ છે કે નહીં એને ખરેખર પરીક્ષા તો સમ્યક દ્રષ્ટિ કરી શકે છે. હવે પોતે સમ્યક દ્રષ્ટિ નથી અને સ્વાધ્યાય ચાલતો હોય અને આપણને ગમતું હોય તો આપણે સ્વાધ્યાયમાં બેસવું કે સાંભળવું, કેમ કે એ જે ઉપદેશ આપે છે એ પોતાનો નથી આપતા. એ આચાર્ય ભગવાન આમ કહે છે, આચાર્ય ભગવાન આમ કહે છે, આ ગાથાનો આ અર્થ છે, એમ કરીને આપણે સમજાવતા હોય. બાકી એક અપવાદ છે બીજો, કે શ્રીમદ રાજચંદ્રજીએ એક વાત એવી કરી છે કે બીજો જીવ સમ્યક દ્રષ્ટિ છે કે નહીં એ કોઈ ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય, મિથ્યા દ્રષ્ટિ ભલે હોય પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તો એની આંખ એને ઓળખી કાઢે છે. જગન્ય નહીં, મધ્યમ નહીં, ઉત્કૃષ્ટ મુમુક્ષુ આત્માથી, જેને કેવળ આત્મા જ જોઈએ છે અને ઘણાને એને સાંભળ્યા હોય છે અને ક્યાંય એને સંતોષ ન થતો હોય અને એમાં યોગાનુયોગ જ્ઞાનીનો યોગ થઈ જાય ને એની વાણી સાંભળતા એને થાય ઓહો આ વાણી કાંઈક જુદી છે, આત્માને સ્પર્શ કરીને આવતી હોય એવું પોતાને ભાવભાષણ થાય. એ વાત પણ વ્યક્તિગત છે, એ પણ બધા યથાર્થથી ઓળખી શકતા. પાછું થોડા દિવસ શ્રદ્ધા કરે ને પાછું છોડી પણ દઈએ, એટલે એવું તો ગડબડ બધું થયા જ કરે, પણ જે ઉત્કૃષ્ટ મુખ્ય હોય એ ખ્યાલ મેં આવી શકે છે અંતરથી. ભાઈ અંતરથી ખ્યાલ કેમ આવે? જેમ કે સાદો વાયર, તમે જો આમ અડો સાદો વાયર તો તમને ઝણઝણાટી નહીં થાય, અને સાચો વાયર ઇલેક્ટ્રિક હશે અને જરા કરશો તો ઝણઝણાટી થશે. એમ જ્ઞાની સાચા છે એની આંખથી ખબર પડે છે, અંદરથી પોતાને ખબર પડે. ઓહો આ તો કોઈ અપૂરો વાણી છે, એને અંદરમાંથી ઉલ્લાસ આવે, રોમાંચ ઉભા થાય, એને જાણે કાંઈક આજે મળી ગયું, હવે આ પુરુષને છોડવા દેવા નથી, એમ એને પોતે નિર્ણય કરી એવો નિર્ણય પણ થઈ શકે છે. એ વ્યવહાર છે, ખરેખર તો પોતે સમય દ્રષ્ટિ થાય ત્યારે સમય દ્રષ્ટિ ઓળખી શકે એવું આગમનું વચન છે. પણ એક અપવાદ છે આ, અને એટલો તો હોઈ શકે છે કે કેનું સાંભળવું અને કેનું ન સાંભળવું એટલી પરીક્ષા કરી લેવી જોઈએ, કરવી પણ જોઈએ. તત્વોથી વિરુદ્ધ વાત કરતા હોય એમ ખ્યાલ આવે આપણને તો છોડી દો, બસ કોઈને એને તકરાર કરવી નહીં, એને કહેવું નહીં કે તમે તત્વોથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરો છો માટે હું આવતો નથી, એમ નહીં કાંઈ નહીં, માઉન ખસી જાઓ, બસ બીજું કાંઈ. કેમ કે આ માર્ગ બેસ્ટનો નથી, વિપરાય માર્ગ છે ને, બેસ્ટનો માર્ગ કેમ કે એને ઠીક લાગે જ્યાં જે ઉભો છે એ પ્રમાણે વાત કરે, બસ એની યોગ્યતા પ્રમાણે એની સમજણ પ્રમાણે વાત કરે. પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુ પરીક્ષામાં આવી જાય કે આ તત્વોથી વિરોધ વાત કરે, ખ્યાલ આવી જાય, બહુ સમજીને પ્રતિપાદન કરતો હોય, ચતુર હોય વક્તા તો પણ ઓલો સમજી જાય, એટલી લાયકાત શ્રોતામાં હોવી જોઈએ. બાકી જણજણાટ આઈથી ખબર પડે. જો અહીંયા દીવાની સામે દીવો ન થતો હોય તો સમજી લેવું કે આમાં આ વાણી કોરી છે, કાગ વચન છે, કાગ વચન આવે છે ને કઈ
જેન શતક
એટલે આ વાત એવી છે કે કોઈની ટીકા કરવાની વાત તો વિતરાગ માર્ગમાં હોય છે, સમજી ગયા. ટીકાનો તો પ્રશ્ન જ છે, પણ પોતાનું ક્યાં હિત થાય છે એ તો પોતાને સમજીને કરવું જોઈએ. બીજો કોઈ ઉપાય છે? એમ કોઈને પૂછીને પણ નિર્ણય ન કરવો, નકર છેતરાઈ જાય. કારણ કે બધા કહે છે કે ઓહો હું આ પાણી આને પાંચ તો હજાર બે હજાર માણસ આવી 5000 માણસ મરી જશો. જાતે પરીક્ષા કરવી પડશે. સંખ્યા ઉપર કઈ સત્તો આધાર એને માટે તો ખરેખર આત્માથી થવું જોઈએ. મારે આત્મા જોઈએ છે તો એ જીવ પરીક્ષા કરી શકે, અને પરીક્ષા પ્રધાન થવું, આજ્ઞા પ્રધાની થવું. એની વાણીમાં એકલો પૂર્તપણે આત્મા જ આવતો હોય, શુદ્ધ આત્માની વાત, શુદ્ધ આત્માનો અનુભવ કેમ થાય એની પ્રક્રિયા એની વાણીમાં આવતી હોય, વાત કરવા એના પરથી ખ્યાલ આવતી. બાકી શુદ્ધ આત્મા એક બાજુ રહીએ અને અનુભવ કેમ થાય એ એક બાજુ રહીએ, અને બાકી જાણવાના વિષયો બીજા ત્રીજા આદા આવડા ઘણા આવે. એની વાણીમાં એવી ચતુર આવે કે લોકો પીડા થઈ જાય. જેમ કે રજનીશ ભસાઈ ગયા વાણીમાં, આ તો દાખલો એનો. પોતાની જવાબદારી છે બેન, કેવું છે કોઈને પૂછીને કાંઈ કહીશ કહીશ કાંઈ નહીં. પોતે સાંભળે, થોડાથી સાંભળે, પરીક્ષા કરે, લાગે કે આ બરાબર લાગે છે અને આ કંપની અનુકૂળ છે, પ્રવચનનો અભ્યાસ પણ કરવો છે. આપણે ગ્રહસ્થી હોવાથી જગતમાં અનેક પ્રકારના લોકો સાથે વ્યવહાર હોય, સગાવાલા હોય એની આરે વ્યવહાર હોય, સગાવાલા ન હોય એટલે પાડોશી હોય એની આરે પ્રકારના વ્યવહારો હોય, સગપણ સંબંધ હોય, કુટુંબિક સંબંધ હોય, અને તેઓ અનેક દેવોને દેવીઓને માનતા હોય, ભોજન સમારંભો રાખતા હોય, પ્રસાદી મોકલતા હોય, નિવેદો કરતા હોય, આપણા આ સંબંધોને કારણે આ લોકો તરફથી આપણને આગ્રહપૂર્વક કહેવામાં આવે તો ભોજન સમારંભમાં જવું કે નહીં, બની શકે તો ટાળવું, અને ન ટળે તો ભોજનમાં તો ખુદે આવતા નથી તો શ્રદ્ધાનો વિષય છે, ભાવથી બંધ છે, દ્રવ્યથી બંધ નથી. આ તમે એ દેવીને માનવા માંડો તો તમે દોષ, બાકી તમે લાડુ ખાવ એમાં કાંઈ દોષ નથી. બની શકે તો ટાળવું, પરિચય કરવો જ નહીં, કદાચ કર્મ સંકટ આવી પડે તો ભોજન કરી લે. નમોકાર મંત્ર ગણી એટલે બધો, નમોકાર મંત્ર ગણો એટલે બધો સ્વાહ થઈ જાય, ખલાસ, કઈ નડે નહીં.
ભોજન કરતા
એમ જ ભોજન કરવું. હે, આપણે ઘેરે જમીએ છીએ, બીજું શું આપણે લેવા દેવા નહીં. એને આપણે ભાવથી એ કર્યું હોય નિવેદ તો બરાબર છે, પણ આપણે તો માનતા ન હોય, પછી આપણે શું બની શકે તો ટાળવું, દૂર રહેવું સારું.
પહેલે નંબર કી બાત યે
હૈ, હા ટાળવું જોઈએ. પણ ક્યાંય ધર્મ સંકટ આવી પડ્યું હોતી તો ત્રણ નવકાર ગણીને ભોજન કરી લેવું બસ, બાકી કઈ છે નહીં. આ કોણ દેવી ને કોણ દેવી ને કોણ કઈ ખબર, બની શકે તો પરિચય જ કરવા જોઈએ. અમારે અહીંયા મેં મોદી કુટુંબ થઈ અને અમે પેલા દેવીને માનતા હતા. મોદી સાહેબ ને બધા સમજી ગયા, મોદી શેરી છે યાર. તો પેલા તો બધું આપણને ગુરુદેવ નતા, પેલા ત્યાં સુધી તો બધું એમ જોઈ. પછી હવે એ નિવેદ કરે છે અને ભોજન સમારંભ કરે છે અને ઘણું કરે છે. તો અમે કઈ જમવા જતા કેમકે એના નિમિત્તે કરે છે ને, એટલે આપણે એ અનુમોદન ના આપીશું. દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથી, દિગંબર, સ્વામિનારાયણ, વૈષ્ણવપંથી વગેરે પંથના લોકો સાથે ગ્રહસ્થી હોવાને કારણે સગપણ સંબંધો હોય છે. આ કારણે તેમના સ્થાનકમાં, મંદિરોમાં, હવેલી વગેરેમાં, દેરાસુરમાં જવાનું બને તો ત્યાં પ્રતિમાને ન છૂટકે વંદન કરવા પડે તો શું કરવું કે વંદન કરવા જ નહીં, પેલા જવું નહીં અને જવાનું બને તો વંદન કરવા નહીં. જેમ કે કોઈ ઉઠવણું હોય અને જવું પડે દાખલા તરીકે તો જવું, વ્યવહારની હિસાબે ઉઠવણું સમજાય ને. તો કોઈ મરી જાય તો જાય તો બસ. બાકી આમ આપણે આપણા પ્રેમથી ને આપણે વંદન કરવા કે પગે લાવવા ક્યાં જવું છે, પણ આવું કઈ આવી પડે સંકટ તો પગે તો લગાય જ નહીં. સમજી ગયા? વૈષ્ણવની પ્રતિમા હોય, જટામણની પ્રતિમા હોય, પરિગ્રહની પ્રતિમા, એને પગે લગાય. આપણું માથું અહીંયા નમે જ નહીં, અહીંયા શું કામ ક્યાં તમે પગે લાગવા? તો અહીંયા અમે નવકાર પુત્રી કરો ને અહીં પગે લાગે. આ જવું જ નહીં, સમજી ગયા ને? વંદન કરાય, વંદન તો કરાય કોઈ જાત. હા, દોષ છે, પગે લાગે. વિતરાગી પ્રતિમાને પગે લાગે. આપણું મસ્તક મહાવીરને નમે બસ. આપણે મહાવીર નામ છે, વીરના સંતાન છે એમ. સંતશાસ્ત્રોને કેવા ભાવપૂર્વક જીનવાણી છે ને, એને કેટલા વંદન કરવા, એને વંદન કરી શકાય ખૂબ બીજો પ્રતિમા ને હોય એમ જીનવાણી પણ વંદન કરી શકાય. બારમો, મુનિરાજોના ફોટાને સમ્યક દ્રષ્ટિના ફોટાને, વિતરાગ પરમાત્માના ફોટાને વંદન થાય કે નહીં એને આમ જેમ આપણે માતા પિતાનો ફોટો હોય વંદન કરીએ છીએ, એમના ફોટો છે તો આપણે વંદન કરીએ, ગુરુદેવનો ફોટો છે તો વંદન કરીએ, બસ એટલું છે. ઉભાવમાં બીજું કઈ ના ના નહીં, એ તો પ્રતિમા આપના કરી લો ને, પણ તો એને ફોટાને. એમ કેટલાક પછી એમ કે ગુરુદેવનો ફોટો છે તો શું કામ તમે પગે લાગો છો, એમ એ કોઈ કે નહીં, નાની છે બસ. કારણ કે વ્યક્તિગત કોઈ કરતા હોય આ નોટા આપણે નહીં, પણ આપણે નહીં કરો, આપણે આપણું કરો, આપણે આપણું સંભાળી શકીએ. બાકી તો ક્યાં દુનિયાને આપણે ક્યાં કહી રહ્યા છીએ? જો તેરમાં આવ્યું ચિત્રપટો પૂજ્ય નથી, ફોટાઓ પૂજ્ય નથી, તો પછી આપણા ઘરોમાં ફોટાઓ ચિત્રપટો રાખીએ છીએ એને અર્ઘ ન ચડાવાય, એને આરતી ન ઉતારાય, એની પૂજા ન કરાય પોતાની, એમ આમ કરો બાપ, એટલું આપણા ઘરમાં ફોટા તો હોય તો એની કઈ આમ આરતી ઉતારવી ને અર્ઘ ચડાવવા એવું કઈ ન, એ બધું પ્રતિભા. આપણે આપણું સંભાળવા જેવું છે, બાકી જગત જગતને એને જવાનું. નથી, કેટલીક વાર રાગ અઘરો છે ને તે વિવેક વિરોધ. આપણે ચટાર ઉભા ના રહી તો કઈ નહીં, પણ ચટાર ઉપર બંધન કરી સ્મરણ કરું કે આપણા ગુરુદેવ છે, આ કુંકુમ ભગવાનનો ફોટો છે, આ કૃપાળુ દેવનો ફોટો છે, આપણા ઉપકારી જ્ઞાનીઓ એના વચનો ઉપકારી આપણા. જેનો દીકરીઓ વહુ ઉંમરના પ્રમાણમાં માસિક ધર્મમાં હોય છે, આવા સમયે શાસ્ત્રને અટકાય કે નહીં? અડાય નહીં, શાસ્ત્ર ન અડાય. પાંચ દિવસ સુધી શાસ્ત્ર ન અડાય. મંદિરની અંદર મહિને જવાય, દૂરથી દર્શન કરી લેવાય, એને અંદર ન જવાય. શાસ્ત્ર શ્રવણ થાય, શાસ્ત્ર શ્રવણ થવામાં વધુ નથી, પણ શાસ્ત્ર ચીનવાણીને પોતે ઉઘાડીને ન વાંચી શકે. બાકી ગુરુદેવનું વ્યાખ્યાન હોય, ટેપ હોય દાખલા તરીકે, કોઈ વખત સ્વાધ્યાય કરતા હોય તો સાંભળે, બસ સાંભળવાનું કરવા અડવું નહીં આપે. શાસ્ત્રને અડાઈ નહીં, સ્પર્શ કરતા સાંભળવામાં તો સાંભળવામાં વાંધો નહીં, આત્માનું ચિંતન કરવામાં વાંધો નહીં. એ માટે અમે સમયગતન થઈ જાય, કાંઈ ગણતો નથી. શું કહ્યું? કેમ કે સમ્યક દર્શન તો આત્માને આશરે થાય છે. દેહની અંદર કોઈ પરિસ્થિતિ પડતી તો એ તમને આત્માના અનુભવમાં ક્યાં બાધક છે? ભોલા ભગવાનના દર્શન છે ને મંદિરના, એ વ્યવહાર છે, આ નિશ્ચય છે. ઠીક છે, આ ગમે ત્યારે તમારું મન થાય દર્શન કરી લેવા. એમાં જે વ્યવહારની જે પ્રથાઓ બધી છે કેટલીક શાસ્ત્રોમાં, એ એમાં બાધા નથી આવતી. એટલે શું કહેવાય, પાંચ દિવસ સુધી ને તેર દિવસ સુધી ને કોઈ મરણ થઈ ગયો હોય તો સૂતક ને બધું બહારનું છે ને, એ સાથે હું આપણે બાકી અંતર્મુખ થઈને આત્માના દર્શન કરો તો એ દર્શનમાં કાંઈ બાધક ન થાય. એમાં સૂતક એ નડતો નથી ને કાંઈ રોગ એ નડતો નથી. એ તો પવિત્ર પરમાત્મા છે, તમારો ઉપયોગ પવિત્ર થઈ જાય. શરીર મલિન હોય, રોગિષ્ટ હોય, એનો ઉપયોગ પવિત્ર થઈ જાય. ભગવાન મહાવીર સફેદ દર્શન પાયમાં ત્યારે ફોટામાં આવે છે, કથામાં આવે છે, એ કણિયાને ખાયું ખાધું તું માટે મુનિરાજ આવ્યા, ઉપદેશ આપ્યો તો મોઢું સાફ કરવા ગયા નહી, અને સમય દર્શન થઈ ગયું. મુનિરાજ એમને કહ્યું તમારી હું પાણી આપશે કે મોઢું મોઢામાં છે એ તો અત્યંત અભાવ છે આત્માનો, એ તમને ક્યાં રોકે છે? તમારા પરિણામ તમને રોકે છે. પરિણામ અંદરમાં જઈ શકે ને ગમે ત્યારે, ગર્ભનો ઉદય નડતો નથી, પ્રતિકૂળતા નથી, કાંઈ નડતું નથી, અશુભ ચોગડ્યું નડતું નથી, કાળી ચૌદશ એ સમય દર્શન થાય, કોઈ કાળ નડતો નથી. ખરું તો એ કરવા જેવું બસ, બાકી બધા વ્યવહારો સાથે વ્યવહાર જે છે જે લેખાવે શાસ્ત્ર એ પ્રમાણે સાથે બધા વિવેક રાખવું, શાસ્ત્ર મંદિરની અંદર ન જાઉં, બાકી દર્શન કરવું. ઓ છૂટ એકદમ ધ્યાનમાં બેસી જાઉં, ચિંતન કરવું, ઓ એમાં કોઈ જાતનું અનાર ઉતક કે બીજું ત્રીજું કાંઈ વ્યવહાર એ વખતે હતો. આત્મા પવિત્ર છે એનું લક્ષ કરતા પરિણામ પવિત્ર થઈ ગયો છું અને કોઈ બહારની વસ્તુ એક સમયના પૂર્વ પર્યાયના પાપના પરિણામ પણ ગણતા નથી. તો બહારની સ્થિતિ ગમે તેવી હોય, અંદર કુંબળા થયા હોય, પરુ નીકળતા હોય, રસી ગંધાતા હોય, અને સમય તો શું થઈ શકે કે ના અત્યારે હવે આત્માનો વિચાર ન કરો, બધું ગંદુ થઈ ગયું છે, નહીં આત્માનો વિચાર જ કરવો એ ટાઈમે કાચ વધારે બને ને. શરીરમાં રોગ આવી જાય તો રસી નીકળતા હોય, ગંધાતું હોય શરીર, શરીર ગંધાય છે ને, આત્મા ક્યાંય ગંધાય નહીં. આત્મા તો મહા પવિત્ર ભગવાન છે, અંદર વિરાજ. કર્મ કરવામાં કઈ નડતું, કર્મ કરવામાં વિવેક બધો આ બધો વ્યવહારનો કર્મ, એ કર્મ કરવાની વાત, કર્મની વાત નથી. જગ્યાની સંકળાશ હોય અને રૂમમાં પવિત્ર પુરુષના મહાન સત્યોના ચિત્રપટો હોય, તે રૂમમાં જઈ શકે નહીં, ન જઈ શકે તો રૂમ એક જ હોય તો શું કરવું, કાંઈ નડે નહીં. ઉપરના ફોટા હોય, એક જ રૂમ હોય મુંબઈમાં, નાની રૂમ હોય, એક જ રૂમમાં રહેતા હોય પાંચ સાત જણા, દંતી પણ હોય, હવે ઉપર ફોટા હોય ભગવાનના અને બાળકો અંદરમાં બધા બેઠી ગયા હોય તો શું કાંઈ એને કાંઈ નડે, એ કાંઈ નડતું. ફોટામાં છે ને, પ્રતિમા નથી, પ્રતિમા હોય તો બધું ઘણું આપણે વિચારવા જોઈએ, આ તો ફોટાઓનો પ્રશ્ન, ફોટાઓમાં કોઈ વાંધો નથી. ઘરમાં ગમે એવી ગંદકી હોય થોડી ઘરમાં સાફ થઈ જાય, આપણે મુંબઈમાં આવું બને, મુંબઈમાં નાની રૂમ હોય ને એટલે અશુચિના સમયે બહેનોએ ચિંતન મનન કેવા પ્રકારે કરવું કે આ અશુચિથી મારો આત્મા ભિન્ન છે, આ દેહ અશુચિમય છે, આત્મા પવિત્ર છે, રાગ પણ અશુચિ છે, આશ્રવ છે, એનાથી પવિત્ર મારો આત્મા ભિન્ન છે, એવા ભેદ જ્ઞાનનો વિચાર વારંવાર કરવો, અને ભેદ જ્ઞાનના વિચારથી અભેદનો અનુભવ થઈ શકે છે. ભેદ જ્ઞાનનો વિચાર કરવો તે વ્યવહાર છે, સમજી ગયા. વ્યવહાર છે એ થોડા દીઓને ખબર છે, વેદના એટલે શું? તમારો જે પ્રશ્ન છે ને કે અશુચિના સમયે બહેનો એ ચિંતન વર્ણન કેવા પ્રકારે કરવું, એ પ્રશ્નનો જવાબ આપું છું કે ચિંતન મનન વિરાજ કરવું એ વેદના છે. વેદના એટલે આ સ્વ છે ને આ પર છે એમ વારંવાર એનો વિચાર કરતા એને વિચાર તો કરે છે. પ્રતિમાના દર્શન કરવા જાઓ અને આત્માનો તમે ચિંતન કરો, બે વાત હોય તો ઉત્કૃષ્ટ કઈ છે એ વિચારો. કેમ કે કોનું પર લક્ષ થાય છે અને આ સ્વનું આવે છે એટલે બેમાં સારું ઉત્કૃષ્ટ આ છે, એનો અર્થ એમ નથી કે મંદિરે દર્શન કરવા ના જવા, એવું ન લેવું, સમજી ગયા, એવું ન લેવું. પણ તબિયતને કારણે નહીં જઈ શકે, કોઈ કારણ આવે ન જઈ શકે, ન જઈ શકે તો આત્માનું ચિંતન ગમે ત્યારે કરવું, પ્રાર્થના 12 વાગે કરી શકો, ધ્યાનમાં ઉપરે કરો, કાંઈ ચિંતનમાં કાંઈ નડતું નથી. શાસ્ત્ર સ્વાધ્યાય માટે અમુક મર્યાદાઓ હોય છે, હું સંધ્યાકાળે ન કરું, આમ તો ન કરું, એ આપણે રાખો, બાકી તો આત્માનો વિચાર તો ગમે ત્યારે કરો.
એમાં શું નિયમ છે, શાસ્ત્ર સ્વાધ્યાય
હા એવું કઈક આવે છે આ વ્યવહારશાસ્ત્રમાં સંધ્યાકાળ એટલે થાય ને
સંધ્યાકાળ કે કોના ઘંટે પહેલે ઓછી કોના ઘંટે બાદ દો ઘડી પહેલે ને દો ઘડી બાદ
દો ઘડી બાદ મેં કરના
દો ઘડી પહેલે ઓર દો ઘડી બાદ મેં નહીં કરના
બાદ મેં નહીં કરના
જૈસે સુબહ સંધ્યાકાળ હોતા ના સામયિક કા ટાઈમ તો ઉસકે પહેલે ભી નહીં ઓર ઉસકે પોને ઘંટે કે બાદ ભી નહીં ઉસકે બાદ કર સકતે
પછી ક્યા રે કરવું
ઉસકે બાદ કર સકતે હૈ ના
એને બાદ એની પછી બપોરે સાંજ સવાર બપોરે સાંજ
જૈસે દુપહેર કો 12 બજે હોતા
હૈ ટાઈમ 12 બજે
તો 12 બજે સે પહેલે કોના ઘંટા
નહીં
12 બજે કે પોને ઘંટે બાદ ભી નહીં
બાદ નહીં
ઉસકે બાદ કર
સકતે બાદ કર
સુબહ કા ક્યા
સુબહ કો કિતના બજે હોતા
સૂર્ય ઉગે ને ત્યારે પહેલા
સૂર્યોદય કે પોના ઘંટે પહેલે ને પોના ઘંટે બાદ નહીં
કે 6 વાગે સૂર્ય 6 વાગે ઉદય થતો હોય તો 5:15 ને 6 સુધી ને કરું ને 5:15 પહેલા કરાય ને અને 6 થી 7:15 સુધી ને કરું 5 પછી કરું એટલે એ આપણે વિનય રાખવો પડે કારણ કે શાસ્ત્ર નો ક્યાંથી ઉદભવ થાય છે ને એને યાદ કરો બસ બધું ચૌડ પર થાય છે અરે ભેદ જ્ઞાન તો વ્યવહાર કેવો છે વ્યવહાર એવો હોવો જોઈએ કે સમ્યક દર્શનને અનુકૂળ વ્યવહાર એ વ્યવહાર સાચો છે કેમ કે ભેદ જ્ઞાનના વિચારમાં મિથ્યા તો ગળે છે અને પૂજા કરવા બેસો એમાં મિથ્યા તો ગળતું નથી શું કહ્યું તો પૂજા ન કરવી ન કરવી કરવાનો પ્રશ્ન નથી સમજવાનો પ્રશ્ન 2 કલાક સુધી મેં પૂજા કરી એમ કોઈ અને બીજો કે ભાઈ મેં તો આજે ભેદ જ્ઞાનના વિચારો કરતો તો બે ને શુભ ભાવ તો છે શુભ ભાવ કોઈને પાપના પરિણામ નથી પૂજા એ શુભ ભાવ છે અને ચિંતન છે શુભ ભાવ છે બરાબર અને ચારિત્રના શુભ ભાવની અપેક્ષા એ બે શુભ ભાવ છે હવે એ જ વખતે મિથ્યાત્વ કેને ગળે છે કે ચિંતન કરનારને ગળે છે મિથ્યાત્વ મોટું પાપ છે એ મિથ્યાત્વ ગળવાનો અને ટળવાની વિધિ ભેદ જ્ઞાન છે એક સવિકલ્પ ભેદ જ્ઞાન એક નિર્વિકલ્પ ભેદ જ્ઞાન જેટલા સિદ્ધ થયા પરમાત્મા ભેદ વિજ્ઞાનથી થયા છે અને સભ્ય દર્શન પણ ભેદ વિજ્ઞાનથી થાય છે એમ સંવર્ધિકારમાં કહ્યું છે પણ જ્યાં સુધી સાક્ષાત અનુભવ ન થાય ત્યાં સુધી એને ભેદ જ્ઞાનના વિચારો કરવાથી મિથ્યાત્વ ગળે છે અને એ સમ્યક દર્શન થવાને પાત્ર બની જાય છે અને 6 કલાક બપોરે ને 6 કલાક સવારે ને તમે પૂજા કરો ભક્તિ કરો ઉભા ઉભા સમજી ગયા યાત્રા કરવા જાઓ હાલીને હો પગે ક્યારે ઉગારે પગે એ શુભ ભાવ છે પાપના પરિણામ નથી પણ હારે પાપના પરિણામ ઘટતા નથી એ કોઈને ખબર
નથી
ગુપ્ત વાત શુભ ભાવ વખતે પાપના અશુભ ભાવ પાપના પરિણામ ઘટવા જોઈએ મિથ્યા તો છે એ શુભ છે કે અશુભ અશુભ ભાવ પાપના પરિણામ તો પાપના પરિણામ તો ઘટતા નથી કેમ કે પૂજામાં તલીન થઈ ગયો છે એકાકાર થઈ ગયો ભેદ ના તો છે એની સમય છે અધ્યાત્મની વાત એવી છે બેન શું કરવ્યા તો ગુરુદેવ કહી ગયા છે એટલે કેવા એનું નામ લઈને નકર કોઈ સાંભળે પણ એક વાર ગુરુદેવે એમ વાત કરી મુકુંદભાઈ સાંભળવા જેવી વાત છે રોજ 3 થી 4 વ્યાખ્યાન હોય પછી 4 થી 4:30 5 પેલા તો બે બહેનો કરતા હતા ને ભક્તિ, ત્યારે બધા બેસે, ગુરુદેવ બેસે, એમાં એક વાર ભક્તિ ઉભા થઈ અને પોતે બોલ્યા કે આહા, આ જિનેન્દ્ર ભગવાનની ભક્તિ કરતા જ્ઞાન પીડાઈ જાય છે. આવું એટલે વખતે હું તો સોનગઢ નહોતો, પણ સોનગઢથી શાંતાબેન ગયા આવ્યા, એ વખતે અમે અવારનવાર ત્રણ ચાર મોટર, બે ત્રણ મોટર તો લઈને જતા હતા ફરવા. એક મોદી સાહેબની મોટર હોય, એક ચંદુભાઈની મોટર હોય, જતીભાઈ ગયાની મોટર હોય, એ વખતે શાંતાબેન પણ એ આવતા હતા. અને મચ્છુનો ડેમ છે, મચ્છુનો, એ વખતે અમે અહીંયા ગયા હતા ત્યારે શાંતાબેન ત્યાંથી સોનગઢથી આવીને આ વાત કરી કે તું તમે સાંભળી છે તો આ કાને કાંતા. પછી કોઈ બે ચાર મહિને ગમે ત્યારે આ વાત કરી હશે મેં, ત્યારે ગુણીબેન બેઠા હતા, મેં સાંભળી છે. કહેવાનો મારો આશય જુદો છે, જિનેન્દ્ર ભગવાનની ભક્તિ ન કરવી, છોડી દેવી, એ તો પ્રશ્ન છે, નીચે ઉતરવાની વાત જ નથી. પણ એમાં એ શુભ ભાવ છે અને હારે પાપના પરિણામે થાય છે, કેમ કે આ ભક્તિ મેં કરી, ભક્તિ કરીએ તો લાભ થાય, એ અંદરમાં સભ્ય થયું જ હોય છે. એ વિચાર તો છે, મા પાપ છે, બે માટે વેદજ્ઞાન છે, એ વ્યવહાર છે, આત્માનો અનુભવ એ નિશ્ચય છે. સમ્યક દ્રષ્ટિની વાત નથી કરી એને, એને તો નિર્જરા થાય છે, પણ બીજા જેવો એમાં રંગાઈ જતા હોય તો ધ્યાન રાખજો. એમ કાચો રંગ હોય તો વાંધો નહીં, પાકો રંગ ન ચડી જાય, એ રાગની આરે એકત્વ ઉભી ન થઈ જાય, ધ્યાન રાખજો, એટલે જ્ઞાન પીડાઈ જશે. એમ કહેવા નાનીનું જ્ઞાન તો ઉઘડે છે સમયે સમયે, એ તો ભગવાનની ભક્તિમાં ઉઘડે, લડાઈમાં જાય તો ઉઘડે. ચારિત્રના પુણ્યને પાપની હારે સંબંધ નથી, એ તો હોય સાધકને પણ એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે ને, એટલે સમયે સમયે નિર્જરાને આનંદ વધે છે, દ્રષ્ટિ એની ખસતી નથી. જ્યાં જ્યાં જે જે યુગ છે ત્યાં સમજવું છે, કે આમાં કોઈ ઊંધું લેતા નહીં હો, આ બહુ જરા સંભાળીને સમજીને આચરણ કરવા જેવું છે. ભાઈ એ તો અરિયંતી પ્રતિમા તો આપણા ઉપકાર એ જ છે, સર્વજ્ઞ છે, એની ભક્તિનો ભાવ તો સાધકને આવે છે, તો મિથ્યા દ્રષ્ટિને આવે, એમાં શું આવે, કરવો નહીં, આવી જાય બસ, એમ આવી જાય, જાણે આવે મિથ્યા દ્રષ્ટિએ પણ આવે એને જાણવું, હું કરું છું એમ માનવું નહીં, કરતા બુદ્ધિ બા મહાધેર છે, કરતા બુદ્ધિ નથી, આત્મા કેવળ જાણનાર છે, કરનાર નથી. ઘણા પ્રશ્નો છે, કેટલા 23 પ્રશ્નો છે, હા 23 છે, 16 થયા હે, મુંબઈ જઈ છે, મૂંઝવણ હોય ને કેટલી કઈ એમ, આ તો આપણા જૂના મમું છું. એકદમ નિવૃત્ત થઈ શકે તેમ નથી, બીજો સમય ઓછો મળતો હોય તો શાસ્ત્રનો વાંચન બસમાં ટ્રેનમાં થઈ શકે કે કેમ, આ સ્થાનોમાં તો બધા પ્રકારના સમુદાય બધી જ્ઞાતિના માણસો હોય તો શું કરવું, શાસ્ત્રના પ્રવર્તનો હોય, ગુરુદેવના શાસ્ત્ર ના વાંચું તો શાસ્ત્ર ઉપરના પ્રવર્તનો હોય એ વાંચવા, પ્રવચનો વાંચવામાં કઈ વાંધો નહીં. દુર્ગંધમય વાતાવરણમાં રહેવાનો સંયોગવશાત બને, તેમજ બીમાર પોતે હોય અથવા સગા સંબંધી હોય, તે મન સ્વચ્છતા બરાબર જાળવી શકાય તેમ ન હોય, તેમને સ્વચ્છતા બરાબર જાળવી શકાય તેમ ન હોય તો આવા પ્રસંગે સત્શાસ્ત્રોનું વાંચન શ્રવણ મનન તેમજ બીજાને સમજાવી શકાય કે નહીં. બીજાને સમજાવવા કરતા આત્માને સમજાવો, વાત પહેલી વાત, પછી બીજી વાત. અને શાસ્ત્રનું એવું કા હોય ને વાંચવું જોઈએ, આગ્રહ ના રાખવો. શાસ્ત્ર વાંચવું હોય એનું ચિંતન કરવું, પછી અનુકૂળતા હોય ત્યારે શાસ્ત્ર વાંચવું. કોઈ આગ્રહ રાખવો નહીં કે શાસ્ત્ર જ વાંચવું જોઈએ એવું નહીં. જે ગુરુદેવ ઉપદેશ આપ્યો હોય એનું ગોલન કરવું, ચિંતન કરવું, મનન કરવું, એમાં કોઈ વાંધો નહીં. શાસ્ત્રનું એવું લાગે આપણે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ તો ન વાંચો, શાસ્ત્ર એમને રાખી મૂકવા પછી વાંચો. બાકી બીજાને સમજાવવા માટે પૂરી શક્તિ ખીલા વિના સમજાવવું એ જોખમ ભર્યું છે, બહુ જોખમ છે. સમજી ગયા? પોતે તો ડૂબે પણ બીજાને ડૂબાડવામાં નિમિત્ત થઈ જાય. આ અધ્યાત્મશાસ્ત્ર છે ને એ બહુ ઊંચા પ્રકારના છે. નિશ્ચય વ્યવહારની શુદ્ધિપૂર્વક એને સમજવું જોઈએ. પોતે સમજે નિશ્ચય વ્યવહાર કરવો તો બીજાને સમજાવી શકે, નહીતર એકાંત નહીં પક્ષમાં ખેંચાઈ જાય તો પોતાને નુકસાન થાય અને બીજાને નુકસાન થાય. જેમ કે પાણી છે ને એ મેલું થઈ ગયું, તો મેલું પાણી થઈ ગયું તો કોઈ કે પાણી મેલું થઈ ગયું છે ફટકડી નાખો, કેમ કે એ મેલ છે ને એ પાણીનું નથી, એ ભાગ છે ને એ માટીનો ભાગ છે. એમ કોઈ શેરી જેને આવીને વાત કરે તો એ ફટકડી નાખતા પહેલા એને નિર્ણય કરવો જોઈએ કે દેખાય છે તો પાણી મેલું અને આ કહે છે કે માટી મેલી તો શું છે. તો એને પૂછે કે ભાઈ શું છે આમાં, કે ભાઈ એ કાંઈ ખબર નથી, માટી મેલી છે એમ ન ચાલે. પાણીની અવસ્થા મલિન છે એ વ્યવહાર રહીએ પાણી મલિન છે અને નિશ્ચયની એ માટી મલિન છે એવો વિચાર કરીને વ્યવહાર શ્રદ્ધા કરવી. વ્યવહાર શ્રદ્ધા પરિપક્વ થાય એટલે ફટકડી નાખાય. વ્યવહાર શ્રદ્ધા વિના ફટકડી નાખે જ નહીં. ઓલો કે ભાઈ દેખાય છે પાણી મેલું ને તમે કહો છો માટી મળી, દેખાય છે પાણી ગરમ તમે કહો છો કે ઉષ્ણતા તો અગ્નિની છે, તો કઈ સમજાવો ખરા. ઓલો કઈ સમજે નહીં કે ઉષ્ણતા છે વ્યવહારને એ પાણીની છે અને નિશ્ચયની એ અગ્નિની છે. એવું વ્યવહાર શ્રદ્ધાંત પહેલા થાય, ઠરેલું પાણી પ્રાપ્ત થવા પહેલા એમ રાગ છે એ વ્યવહારને એ જીવના પરિણામ છે, નિશ્ચયની એ પૂતગલના પરિણામ છે. હવે એ પૂતગલના પરિણામ છે એ વ્યવહારને એ પણ શ્રદ્ધામાં આવતું નથી, વ્યવહાર શ્રદ્ધા નથી એને, એ તો એમ જ માની બેઠો જીવના પરિણામ જીવના પરિણામ જીવના પરિણામ જીવના પરિણામ જીવ કરીને ભોગવે. એ વ્યવહારના પક્ષવાળો જીવ છે, સમ્યક દ્રષ્ટિ તો નથી પણ નિશ્ચયના પક્ષવાળો પણ નથી. એને સાંભળતા વ્યવહાર શ્રદ્ધા નહીં થાય તો નિશ્ચય શ્રદ્ધા લોકો તમને ક્યાંથી પ્રાપ્ત. આ બુદ્ધાની વાત છે. તમે આવ્યા પેલા વિચારો આવ્યા હતા, હા હા, વ્યવહાર શ્રદ્ધાનું ઠેકાણું નથી. વ્યવહાર શ્રદ્ધાથી જીવો પ્રગટ થઈ ગયા, ગુરુદેવ ગયા પછી કેટલાક કે રાગ છે ને એ વ્યવહારને જીવના પરિણામ, જો નિશ્ચયની જીવના પરિણામ હોય જેમ જ્ઞાન જીવના પરિણામ એમ રાગ જીવના પરિણામ, તો રાગનો કોઈ દી અભાવ થાય નહીં. મિથ્યાત્મના પરિણામ છે, સમજી ગયા? તો કોઈ દી અભાવ ન થાય તો જીવના પરિણામ, જીવના પરિણામ મિથ્યાત્મ જીવને કરે છે, જીવનો સ્વભાવ થઈ ગયો. તો એમાં ભેદ જ્ઞાન કરીને પ્રજ્ઞાચીની નાખવાનો પુરુષાર્થ જ ઉપરે નહીં. તેમ જો વ્યવહારને જીવના પરિણામ ન જાણે ને માને તો સ્વતંત્રી થઈ જાય. વ્યવહારને એ જીવના પરિણામ છે પણ એનો નિષેધ કરનાર નિશ્ચય નહીં એ જીવના પરિણામ નથી. એ પૂતગલના જ પરિણામ છે. એમ બે નહીનું જ્ઞાન કરી નિશ્ચયના પક્ષમાં આવી વ્યવહારનો નિષેધ કરી અને વ્યવહાર શ્રદ્ધા કરવી, પછી નિશ્ચય શ્રદ્ધા પ્રયોગ થાય. હજી તો રાગ જીવના પરિણામ નિશ્ચયથી માની બેઠો છે અનંતકાળ. વ્યવહાર જે જીવના પરિણામ જો હોય તો નિશ્ચય બીજા ના હોય. પણ વક્તા કે વ્યવહાર અમે રાગને જીવના પરિણામ કહી દઉં, મારી વ્યવહાર નહીં કહ્યો છે ને રાગને જીવના પરિણામ, તો નિશ્ચય નહીં એ શું છે એ નહીં બોલી શકે. બોલશે તો અહીંથી બોલશે, અંદરથી નહીં આવે, એ ખબર પડી જાય બધી. એનું વજન વ્યવહાર ઉપર જ હોય, નિશ્ચય ઉપર હોય નહીં. વાણીમાં વાણીમાં ખબર પડી જાય, ભાવે ખબર પડી જાય કે આનું પ્રતિપાદન શું છે, ખબર ન પડે એમ ન હોય. કોઈ અપૂરું ચીજ બહાર આવી ગઈ છે ગુરુજીના પ્રતાપ. વ્યવહારનું જ્ઞાન કરીને એનો નિષેધ કરવો, વ્યવહારનું જ્ઞાન શા માટે કરવું, નિષેધ કરવા માટે. વ્યવહાર છે આદરવા માટે, ઉપાધેય માટે નથી. ઉગણીમો પ્રશ્ન, ખરેખર પર્યાય શેમાંથી પ્રગટે છે, એ તત્વોની વાત આવી ગયો. અત્યાર સુધી કેટલાક વ્યવહારના પ્રશ્નો બધા હતા. ખરેખર પર્યાય શેમાંથી પ્રગટે છે, ચૈતન્ય આત્મામાંથી, ગુણમાંથી કે પર્યાય પર્યાયથી? કે વ્યવહાર રહીએ પર્યાય આવે છે ને જાય છે, એ દ્રવ્યમાંથી આવે છે ને દ્રવ્યમાં સમાય છે, એ પદાર્થની સ્થિતિ થઈ. બાકી દ્રવ્ય ને પર્યાય ને આધાર આધાર સંબંધ નથી. પર્યાય પર્યાયથી છે, દ્રવ્ય દ્રવ્યથી છે. પર્યાય સત ને દ્રવ્ય પણ સત, એ બે નો કરતા કર્મ સંબંધ નથી. પર્યાય ઉત્પન્ન થાય છે, નૈસર્ગિક શબ્દ છે, નૈસર્ગિક કુદરતી કુદરતી પર્યાય ઉત્પન્ન થાય છે. કે કોઈ કે અધરથી ઉત્પન્ન થાય છે? હા ભાઈ, જરા ધીરોથીને સાંભળવા. ભાઈ, પદાર્થની સિદ્ધિ માટે કહેવામાં આવે તો આત્માથી પર્યાય પ્રગટે છે, અને અધ્યાત્મનું ધ્યાન તમારે કરવું અને સમ્યક દર્શન પ્રગટવું હોય તો પર્યાય પર્યાયથી પ્રગટ થાય છે. પર્યાયનો કરતા પર્યાય છે, દ્રવ્ય છે જ નહીં, દ્રવ્ય અકર્તા છે. કરતા પણ છે અને અકર્તા પણ છે. વ્યવહારે કરતા, નિશ્ચયે અકર્તા. વ્યવહારે કરતા એટલે ખરેખર કરતા નહીં, ત્યારે પૂર્ણ વિરામ થાય. પદાર્થની સિદ્ધિ અલગ વાત છે અને પ્રયોજનની સિદ્ધિ અલગ વાત છે. મોક્ષમાં પ્રકાશમાં કહ્યું કે શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ તેને આત્મદ્રવ્ય કહેવામાં આવે છે. એ પદાર્થની સિદ્ધિ છે. પદાર્થની સિદ્ધિ પ્રમાણથી થાય, પ્રયોજનની સિદ્ધિ નહીંથી થાય. લખી લીધું જરા, પદાર્થની સિદ્ધિ પ્રમાણ નામથી થાય. પ્રયોજનની સિદ્ધિ નહીંથી થાય. પતિ પત્ની બે લખે છે, આ લખે છે ભાઈ, આમાં મારે પેલ લખે છે. આ તો બે જે સ્વતંત્ર સ્વાધ્યાય કરવાનો હોય ને, કોઈનું કઈ કોઈ કામ આવે. પ્રમાણની બહાર જવું નહીં ને પ્રમાણમાં અટકવું નહીં. લખી લો, પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. પ્રમાણની બહાર જવું નહીં એટલે આપના દ્રવ્યગુણ પર્યાય સિવાય બીજાની આપે ચિંતા નહીં કરવાની. દુનિયા દુનિયાનું જાણે, પ્રમાણની બહાર બધા પદાર્થો ઘણા છે, આપણે કોની ચિંતા કરવી? અનંતતા જેવો છે. આપણે તો આપણા દ્રવ્ય ગુણ અને પર્યાયનો વારંવાર વિચાર કરવો એ પ્રમાણમાં આવ્યા, પછી પર્યાયથી રહી શુદ્ધ આત્મા જ છું એમ ચિંતન કરવું, પછી એમાં ડળી જવું, એ નૈથી, એ નૈથી નૈનું કામ છે. વેદ જ્ઞાન નૈથી થાય, પ્રમાણ જ્ઞાન પરથી જુદો પાડે છે આત્માને, અને નૈ જ્ઞાન પર્યાયથી આત્માને જુદો પાડે છે. પ્રમાણ જ્ઞાન પરદ્રવ્યથી આત્માને જુદો પાડે છે. લખો નહી જ્ઞાન પર્યાયથી જુદો પાડે છે. નહી જ્ઞાનમાં શુદ્ધ નહીં લખજો કૌંસમાં, બસ જેનાથી પ્રયોજનની સ્થિતિ થાય તે નહીં છે, જેનાથી પ્રયોજનની સ્થિતિ થાય શુદ્ધ થઈ છે, બસ વ્યવહારની પ્રયોજનની સ્થિતિ ન થાય. વ્યવહાર નીતિ જણાય જ્ઞાન થાય કે આ પર્યાયો જે ઉત્પાદન છે બસ એટલું, પર્યાય દ્રવ્યમાંથી આવે છે, દ્રવ્યમાં સમાય છે, પદાર્થ છે, અને પ્રયોજનની સ્થિતિ પર્યાય પર્યાયથી થાય છે, દ્રવ્ય દ્રવ્યથી થાય છે. દ્રવ્યમાંથી પર્યાય આવતી નથી, પર્યાય એમાં જાતી પણ નથી. પર્યાય એક સમયનું સત છે, દ્રવ્ય ત્રિકાળ સત છે. પર્યાયમાં આનંદ ગુણ નથી, દ્રવ્યમાં આનંદ ગુણો છે, પણ પર્યાય તે હું ને દ્રવ્ય તે હું છું એમ કહ્યું. પર્યાય ના પ્રાંત હું અવિનાશી છું, પર્યાયનું લક્ષ છોડી અને દ્રવ્યનું લક્ષ કરવું, પર્યાયમાં આત્મબુદ્ધિ છોડી અને દ્રવ્ય સ્વભાવમાં આત્મબુદ્ધિ કરવી, પ્રમત્તા પ્રમત્તિ રહીત મારો આત્મા જ્ઞાય છે એમ કૃતાત્માનું ચિંતન કરવું. પર્યાયનું જ્ઞાન રહેવું, પર્યાયનું લક્ષ ન રહીએ. પર્યાયનું જ્ઞાન અલગ ચીજ છે અને લક્ષ અલગ ચીજ છે. સમ્ય દ્રષ્ટિને પર્યાયનું જ્ઞાન હોય પણ પર્યાયનું લક્ષ નથી, એને લક્ષ એટલે દ્રવ્ય ઉપર જ છે. દ્રષ્ટિ કહો કે લક્ષ કહો, દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે, પર્યાય પર દ્રષ્ટિ નથી. પર્યાયનું જ્ઞાન વર્તે છે, હજી રાત છે થોડો, હજી અમે ઠરવું બાકી છે એની વિતરાગ ક્યાં નથી એમ એ જાણે છે. પર્યાયના જ્ઞાનનો નિષેધ નથી, પર્યાયના અવલંબનનો નિષેધ છે. પર્યાયમાં આત્મબુદ્ધિ કરવાનો નિષેધ કરાવે છે. પર્યાય તો હોય દ્રવ્યને જાણતા, પર્યાયને સાધક પણ જાણે એમાં. જો બીજો પ્રશ્ન પણ આવ્યો સારો, 20મો. પ્રશ્ન, શુભાશુભ ભાવો થાય છે તે વખતે હું આ ભાવોથી જુદો ધ્રુવ શુદ્ધ આત્મા છું, ભાવોથી ભિન્ન છું, આ ભાવો મારા જ્ઞાનમાં જણાય છે, આ મનન સામા થાય છે? ભાવો મારા જ્ઞાનમાં જણાય છે, રાગાદી ભાવો શુભાશુ, આ મનન સામા થાય છે? આ પર્યાય કારણ પરમાત્મામાંથી આવે છે કે ક્યાંયથી પ્રગટ થાય છે? કે પર્યાય પર્યાયમાંથી આવે છે, કારણ પરમાત્માથી પ્રગટ થાય તો કારણ પરમાત્માનું લક્ષ હોય ત્યારે એમાંથી પ્રગટ થાય કહેવાય. ફરીથી શુભાશુભાવ થાય છે એમાં, એવું શુભાશુભાવ હું કરું છું એમ ન લખું, એટલું સારું છે. શુભાશુભાવ થાય છે તે વખતે હું આ ભાવોથી જુદો, શુભાશુભાવથી જુદો ધ્રુવ શુદ્ધાત્મા છું. બરાબર છે, ત્યાં સુધી બરાબર. ભાવોથી ભિન્ન છું, બરાબર. આ ભાવો મારા જ્ઞાનમાં જણાય છે. હવે જે રાગાદી શુભાશુભ ભાવ થયા એ જે જ્ઞાનમાં જણાય છે એ અજ્ઞાનીને જ્ઞાનની સ્વચ્છતા છે, શુદ્ધતા નથી. અજ્ઞાની જીવને પણ ઉપયોગ લક્ષણ છે, ઉપયોગ એટલે જાણવાની ક્રિયા થાય છે, અને એ જાણવાની ક્રિયા જે પ્રગટ થાય છે એમાં આત્મા પણ જણાય છે, અને એમાં શુભાશુભ ભાવનો પ્રતિભાસ થાય છે, બેનો પ્રતિભાસ થાય છે એક સમયમાં, અને સ્વચ્છ છે, શુદ્ધ નથી. અજ્ઞાની જીવને જે ઉપયોગ પ્રગટ થાય છે એ શુદ્ધ ઉપયોગ ન કહેવાય, પણ સ્વચ્છતા છે, સ્વચ્છતામાં શુભાશુભ ભાવ પણ પ્રતિભાસે અને ભગવાન આત્મા પણ એમાં પ્રતિભાસે. પ્રતિભાસે એટલે જણાય એવી સ્વપર પ્રકારની સામર્થ્યમાં છે. સમજી ગયા? હવે જયારે દેહાદી ને રાગાદી જણાય છે જ્ઞાનમાં, તે સમયે હું રાગી, હું મનુષ્ય, હું સ્ત્રી, હું પુત્ર એમ જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે. વ્યવહાર જ્ઞાનનું મિથ્યા જ્ઞાન કરે છે. એ વ્યવહાર જ્ઞાન હતો ઉપયોગ લક્ષણ, એનું અજ્ઞાન કરી નાખ્યું. રાગ જણાય તો હું રાગી, ક્રોધ જણાય તો હું ક્રોધી. ક્રોધ મારામાં થયો, મારામાં જણાય છે કે મારામાં થયો? જણાય છે, એ તો ભીન છે. એમ દેહ જણાય છે, દેહ ક્યાં જ્ઞાનમાં આવી ગયો? અહીંયા ભૂલે છે, અહીંયા ભેદ જ્ઞાન કરતો નથી. હા, એ ભૂલ થાય. હવે એ ક્રોધાદી મારામાં થતા નથી, માત્ર ભીન મારામાં જણાય છે. ત્યાં સુધી પહેલો પાઠ છે. પછી બીજો એક સૂક્ષ્મ પાઠ છે. ત્યાં સુધી આવ્યા પછી કે રાગાદી જણાતા જ નથી, મારા જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે. બસ કામ થઈ ગયું, આટલામાં સમય ગમ થઈ ગયા. શુભાશુભ થાય છે એમ શબ્દ આવ્યો. જો હું કરું છું તો હું તમને કહેત કે ખોટું છે આ લાઈન તમારી. થાય છે શુભાશુભ, થાય છે બરાબર, અને જ્ઞાનમાં જણાય છે ત્યાં સુધી વાંધો નથી. પણ જાણવાના કાળે જાણેલાનું શ્રદ્ધાન કરી દઈએ છીએ. હું રાગી, હું ક્રોધી, હું મનુષ્ય, એ ભૂલ થઈ ગઈ. હવે જાણવાના કાળે ભેદ જ્ઞાન કરીને વિચાર કરે કે હું તો જાણનાર છું, આ રાગ જણાય છે પણ હું રાગી ક્યાં છું? જો આત્મા રાગી થઈ ગયો હોય તો જ્ઞાનમાં રાગ જણાતો જ નહીં. આત્મા તો જ્ઞાનમય રહ્યો છે એટલે રાગ જણાય છે. રાગમય થયો નથી, રાગમય થયો એ ભ્રાંતિ થાય છે. રાગમય આત્મા ન થાય, જ્ઞાનમય પણ છૂટે નહીં અને રાગમય થાય નહીં. અને રાગ જણાયો કરીએ નહીં, અને જાણવાના કાળે ભેદ જ્ઞાન કરે તો કામ થાય, ને એકત્વ કરે તો અજ્ઞાન થઈ જાય. ભીન વસ્તુ ભીનપણે જણાય અને અભિન વસ્તુ અભિનપણે જણાય. જ્ઞાયક છે ને એ અભિનપણે જણાય અને આ ભીત છે ને ભીનપણે જણાય. ભીતને જ્ઞાન એકાકાર થાય ન થાય તો ભીનપણે જણાય ને એ, અને આત્મા જણાય તમારા જ્ઞાનમાં એ તો અભેદપણે જણાય, એકાકારથી નહીં જણાય. એ ભીતની માફક ભીન નથી, એ કથનથી જ ભીન છે. અને રાગ ને ભીત તો સર્વથા ભીન છે એટલે જ્ઞાન એને જાણતું નથી. જ્ઞાન જેનું છે એને જાણે છે. આ એકદમ સૂક્ષ્મ વાત આવી ગઈ. અનાદિકાળથી જીવને જ્ઞાન પણ પ્રગટ થાય છે. જ્ઞાન એટલે સમ્ય જ્ઞાન નહીં લેવું, મિથ્યા જ્ઞાન પણ નહીં. એક ઉપયોગ લક્ષણ છે આત્મા, એ ઉપયોગ પ્રગટ થાય છે અને રાગ પણ પ્રગટ થાય છે. બે પ્રગટ થાય છે અનાદિના. રાગ પણ પ્રગટ થાય છે પરલક્ષે, કારણ કે અજ્ઞાની છે એટલે પરલક્ષે રાગ તો થાય. એક સમયમાં બે ઉપજે છે, પણ બે ભિન્ન ભિન્ન તત્વ છે. એક ચેતન તત્વ ને બીજું જળ છે રાગથી. એટલે ચેતન તત્વની સ્વચ્છતામાં રાગ જળ છે એ જણાય છે. હવે જાણવાના કાળે ભેદ જ્ઞાનનો અભાવ છે એટલે હું રાગી, દેહ જણાય તો હું દેહી, મકાન જણાય તો અમારું, પુત્ર જણાય તો અપુત્ર મારો. મારા પણ હું જ્ઞાનમાં નથી આપતા. જ્ઞાનમાં જે પર જણાય છે એમાં મારાપણાની શ્રદ્ધા કરે છે, મિથ્યા શ્રદ્ધા છે. હવે એ જ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. સમય એક જણાય, બે સમય એક બાળકો પણ સૌને ભગવાન આત્મા જણાય. પ્રકાશમાં એકલા ઘટપટ જણાય કે દીપકે જણાય? પ્રકાશમાં જણાય દીપક. તો દીપક જણાય સાચું કે ઘડો જણાય સાચું?
દીપક.
તો તમારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય સાચું કે રાગ જણાય સાચું?
જ્ઞાયક જણાય.
બા તો કામ થઈ જાય.
જ્ઞાયક રાગ, દીપક ને રાગને જાણે.
હા, રાગ નાયક ને વકીલ કરે છે એમ કે
મંથન કેમ કરવું એ જરા
આ મંથન નો વિષય ચાલે છે. આ પકડાય તો મંથન નો વિષય છે એકદમ. આ મંથન નો વિષય ચાલે છે કે જ્ઞાન પ્રગટ થાય છે, રાગ પણ પ્રગટ થાય છે, રાગ જણાય પણ છે. જો રાગ પ્રગટ ન થતો હોય તો સીધો હોય અને જ્ઞાન પ્રગટ ન થાય તો જડ થઈ ગયો. અને જો રાગ પ્રગટ થાય ને એકતા ન કરે તો વિખ્યાતો ન થાય. માટે વિખ્યાતો પણ થાય છે. હવે જ રાગ જ જણાતો હોય ને જ્ઞાયક ન જણાતો હોય તો સમ્યક દર્શન ન થાય. જ્ઞાયક પણ જણાય છે અને જ્ઞાયક જ જણાય છે, રાગ જણાતો નથી તો સમ્યક દર્શન થઈ જાય છે. જો આ મંથન મંથન ક્યાં એક સમયે રાગ અને જ્ઞાન ઉત્પન્ન થાય છે, પણ જ્ઞાનમય આત્મા છે ને રાગમય થયો નથી. રાગ જણાતા જાણે હું રાગી થઈ ગયો